એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો ઇતિહાસનો એક અંધકારમય હિસ્સો છે, પણ જેના પડઘા આજે પણ સંભળાય છે.
નમસ્કાર.
આપણે સ્ટીવન બેલરના પુસ્તક એન્ટીસેમિટિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનમાં જે વિચારો રજૂ થયા છે એની થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા, અને આ વિષય ખરેખર માત્ર ભૂતકાળનો નથી, ખરું ને? બેલરનું પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે અમુક ચોક્કસ જૂથો પ્રત્યે નફરત પેદા થાય છે, કેવી રીતે તેમને બીજા કે અન્ય ગણવામાં આવે છે, અને આ જે પેટર્ન છે તે આજે પણ જુદા જુદા સ્વરૂપે દેખાય છે.
બરાબર.
એટલે તે આપણને પૂર્વગ્રહના મૂળ અને એના જે આધુનિક કદાચ વધુ ખતરનાક સ્વરૂપો છે એને ઓળખવામાં મદદ કરે છે.
બરાબર. તો મુખ્ય સવાલ એ થાય કે આ જે યહૂદી વિરુદ્ધ છે, જેને આપણે એન્ટીસેમિટિઝમ કહીએ છીએ, એ શું હંમેશાથી આવો જ હતો? શું એ ખાલી ધાર્મિક મતભેદ હતો જે સદીઓથી ચાલ્યો આવતો હતો, કે પછી કંઈક બીજું હતું?
હા, અને સૌથી મોટો સવાલ કે આ નફરત આટલી વિકરાળ કેવી રીતે બની ગઈ? એનો અંત હોલોકોસ્ટ જેવી ભયાનકતામાં કેમ આવ્યો?
બરાબર. બેલર આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરે છે એમના પુસ્તકમાં.
અને આ સવાલોના જવાબ માટે મને લાગે છે કે લેખકને સમજવા પણ જરૂરી છે. સ્ટીવન બેલર કોઈ એમ કે સામાન્ય ઇતિહાસકાર નથી. તેઓ આધુનિક યુરોપિયન ઇતિહાસ અને ખાસ કરીને મધ્ય યુરોપ અને ઓસ્ટ્રિયન સામ્રાજ્યના સાંસ્કૃતિક અને બૌદ્ધિક ઇતિહાસના ઊંડા અભ્યાસુ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી છે એમણે.
અને અહીં જ વાત રસપ્રદ બને છે, નહીં? એમની ખાસિયત એ છે કે એમણે એ સમય અને સ્થળનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો છે જ્યાં આધુનિક રાજકીય એન્ટીસેમિટિઝમનો ઉદ્ભવ થયો.
જેમ કે પેલું 19મી સદીના અંતનું વિયેના.
હા, બરાબર. આ એ જ સમયગાળો અને જગ્યા છે જ્યાંથી આ નફરતનું એક નવું રાજકીય સ્વરૂપ વિકસ્યું. એમના બીજા પુસ્તકો છે, જેમ કે વિયેના એન્ડ ધ જૂઝ, એ પણ આ ક્ષેત્રમાં એમની પકડ દર્શાવે છે.
એમનો દ્રષ્ટિકોણ અલગ એટલા માટે છે કારણ કે તેઓ ખાલી ઘટનાઓ નથી ગણાવતા, તેઓ એક બહુ મોટા વૈચારિક ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કયો ફેરફાર?
કેવી રીતે જે જૂનો ધાર્મિક વિરોધ હતો, જેને એન્ટી જુડાઇઝમ કહેવાય,
હા,
એ કેવી રીતે એક નવા વંશીય સિદ્ધાંત પર આધારિત વિરોધ એટલે કે એન્ટીસેમિટિઝમમાં પલટાયો.
ઓહ.
તેઓ સમજાવે છે કે યહૂદીઓને જ્યારે નાગરિક અધિકારો મળ્યા, એમ કે મુક્તિ મળી, ઇમેન્સિપેશન મળી, તેઓ સમાજમાં ભળ્યા, સફળ થયા, આ બધું જ કેવી રીતે રાષ્ટ્રવાદ અને તે સમયના કહેવાતા વંશીય વિજ્ઞાનના ઉદય સાથે ટકરાયું, અને એનાથી એક નવા જ પ્રકારની વધુ ઝેરી નફરત પેદા થઈ.
તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? બેલર મૂળ શું કહેવા માંગે છે?
એમનો મુખ્ય મુદ્દો એ છે કે એન્ટીસેમિટિઝમને ખાલી યહૂદીઓ પ્રત્યેનું કોઈ જૂનો ધાર્મિક પૂર્વગ્રહ સમજી લેવાની ભૂલ ન કરવી જોઈએ.
અચ્છા.
તેઓ ભારપૂર્વક કહે છે કે એન્ટીસેમિટિઝમ એના સૌથી ઘાતક સ્વરૂપમાં એક આધુનિક વિચારધારા છે.
આધુનિક, પ્રાચીન નહીં.
હા, આધુનિક. તે કોઈ પ્રાચીન અવશેષ નથી, પણ આધુનિક યુગની જ પેદાશ છે. એમના મતે આ વિચારધારા ખાસ કરીને 19મી સદીમાં ઉભરી આવી.
હા, કેમ?
કારણ કે એ સમયગાળો મોટા સામાજિક, રાજકીય અને આર્થિક ઉથરપાથલનો હતો.
હા, પેલી ઔદ્યોગિક ક્રાંતિ, શહેરોનો વિકાસ, રાષ્ટ્રવાદનો ઉદય, ધર્મનું મહત્વ ઘટવું, એ બધું.
બરાબર. બેલર કહે છે કે એન્ટીસેમિટિઝમ એક રાજકીય અને સાંસ્કૃતિક ટૂલ બની ગયું, એક સાધન.
સાધન શેના માટેનું સાધન? એનો રોલ શું હતો?
એનો રોલ હતો કે એનો ગોલ કહો, આ બધી જે આધુનિક સમસ્યાઓ અને ચિંતાઓ હતી ને, મૂડીવાદની અસમાનતા, સમાજવાદનો ડર, રાષ્ટ્રીય ઓળખની કટોકટી, આ બધા માટે એક સરળ જવાબ આપવાનો.
અને એ જવાબ શું હતો?
જવાબ હતો, આ બધા પાછળ યહૂદીઓનો હાથ છે. આમ યહૂદીઓને બલીનો બકરો બનાવી દેવાયા.
એમ કે સમાજના બધા દુઃખનું કારણ એ જ છે.
ઓ, સમજાઈ ગયું.
પુસ્તક પછી આપણને ઇતિહાસની એક સફર પર લઈ જાય છે, ખરું ને?
હા.
તે પ્રાચીન અને મધ્યયુગના ધાર્મિક વિરોધથી શરૂઆત કરે છે, જેને એન્ટી જુડાઇઝમ કહે છે, પણ સ્પષ્ટ કરે છે કે તે આધુનિક એન્ટીસેમિટિઝમથી અલગ હતો.
બરાબર.
મુખ્ય વળાંક 1819મી સદીમાં આવ્યો, જ્યારે યહૂદીઓને યુરોપના ઘણા દેશોમાં સમાન નાગરિક અધિકારો મળ્યા, જેને ઇમેન્સિપેશન કહે છે.
હા,
મુક્તિ.
પણ વિચિત્ર વાત એ છે કે આ મુક્તિએ જ એક નવી સમસ્યા ઊભી કરી, પેલો જ્યુઈશ ક્વેશ્ચન. એમની સફળતા, સમાજમાં એમનું દેખાવું, એનાથી ઈર્ષ્યા અને ભય પેદા થયા.
અને પુસ્તક આગળ બતાવે છે કે આ નવી ઈર્ષ્યા અને ભય કેવી રીતે રાજકીય સ્વરૂપ ધારણ કરે છે, કેવી રીતે એને વંશીય સિદ્ધાંતોનો કહેવાતો વૈજ્ઞાનિક આધાર આપવાનો પ્રયાસ થાય છે, અને આ બધું કેવી રીતે છેવટે નાઝીઓના ફાઇનલ સોલ્યુશન એટલે કે હોલોકોસ્ટમાં પરિણમે છે, અને અંતમાં તે હોલોકોસ્ટ પછી પણ એન્ટીસેમિટિઝમ કેવી રીતે જીવંત રહ્યું અને એના નવા સ્વરૂપો કયા છે તેની પણ ચર્ચા કરે છે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત એન્ટીસેમિટિઝમ શબ્દથી જ કરીએ.
હા,
ઘડાયો. આ જ બતાવે છે કે તે કંઈક નવું હતું, જૂના ધાર્મિક વિરોધથી અલગ.
બરાબર, એને વધુ આધુનિક, વધુ વૈજ્ઞાનિક દેખાડવાનો પ્રયાસ હતો.
હા, અને અહીં બેલર એક ખૂબ જ મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે જે લગભગ આખા પુસ્તકનો આધાર છે. નહીં,
ચોક્કસ. એન્ટી જુડાઇઝમ વિરુદ્ધ એન્ટીસેમિટિઝમ,
શું છે આ બે વચ્ચેનો ફરક?
જો, એન્ટી જુડાઇઝમ એટલે યહૂદી ધર્મ પ્રત્યેનો વિરોધ, એમ કે એમના ધાર્મિક માન્યતાઓ સામે વાંધો. સૈદ્ધાંતિક રીતે જો કોઈ યહૂદી ધર્મ બદલી લે, ખ્રિસ્તી બની જાય, તો એ વિરોધનો ભોગ બનતો અટકી શકે.
અચ્છા.
પણ એન્ટીસેમિટિઝમ એ યહૂદી લોકોને એક જાતિ કે વંશ તરીકે જુએ છે. આ વિચારધારા મુજબ યહૂદીપણું એમના લોહીમાં છે, એ બદલી ન શકાય.
ઓ, એટલે ધર્મ બદલવાથી પણ ફરક ન પડે?
બિલકુલ નહીં. આ વિચારધારામાં કોઈ છટકાબારી નથી. તમે યહૂદી જન્મ્યા એટલે તમે હંમેશા યહૂદી જ રહો, અને એટલે હંમેશા નિશાન પર. આ ભેદ સમજવો બહુ જરૂરી છે, કારણ કે એના પરિણામો ભયાનક હતા.
પુસ્તક પ્રાચીન ગ્રીસ રોમન સમયના યહૂદી વિરોધની પણ વાત કરે છે, પણ કહે છે કે એ મુખ્યત્વે એમના એકેશ્વરવાદ અને થોડા અલગ રહેવાના કારણે હતો.
હા, એમાં પેલું ષડયંત્રકારી શેતાની પાસું ત્યારે નહોતું જે પાછળથી ઉમેરાયું.
અને પછી ખ્રિસ્તી ધર્મશાસ્ત્રે આ વિરોધને વધુ મજબૂત બનાવ્યો. એમનો
એણે પાયો નાખ્યો, પેલું ઈશ્વર હત્યાનો આરોપ કે યહૂદીઓ ઈસુના મૃત્યુ માટે જવાબદાર છે.
હા, એ સાંભળ્યું છે.
પછી પેલો સ્થાનાંતરનો સિદ્ધાંત, મતલબ કે હવે ખ્રિસ્તીઓ ઈશ્વરના પસંદ કરેલા લોકો છે, યહૂદીઓ નહીં. યહૂદીઓને શૈતાનના સાથી ગણવા, લોભી શાહુકાર તરીકે ચિતરવા, આ બધા વિચારો મધ્યયુગમાં ખૂબ ફેલાયા.
શેક્સપિયરના શાયલોક જેવો.
બરાબર. પણ અહીં પણ એમ કે મુખ્ય ઉદ્દેશ ધર્માંતરણ કરાવવાનો હતો, સંપૂર્ણ નાશ કરવાનો નહીં, એ મહત્વનો તફાવત છે.
પણ પછી આવ્યો મોટો વળાંક, મુક્તિ, એમેન્સિપેશન, અને નવા એન્ટીસેમિટિઝમનો ઉદય. 18મી સદીના બોધકાળ, એનલાઇટમેન્ટ અને ફ્રેન્ચ ક્રાંતિ જેવી ઘટનાઓ પછી યુરોપમાં યહૂદીઓને નાગરિક અધિકારો મળવા લાગ્યા.
સદીઓના બંધનો તૂટ્યા.
હા, પણ આનાથી જેમ આપણે પહેલા વાત કરી, એક નવી જ સ્થિતિ ઊભી થઈ. પહેલો યહૂદી પ્રશ્ન કે ભાઈ, આ નવા નાગરિકોનું સમાજમાં સ્થાન શું, એમની ભૂમિકા શું?
અને થયું એવું કે યહૂદીઓએ આ નવી તકોનો ખૂબ ઝડપથી લાભ ઉઠાવ્યો. તેઓ શિક્ષણ, વેપાર, વિજ્ઞાન, કળા, લગભગ બધા ક્ષેત્રોમાં આગળ વધ્યા. આ સફળતાએ તેમને વધુ દૃશ્યમાન બનાવ્યા. હવે જે લોકો બદલાતા સમાજથી ડરેલા હતા, જેમને લાગતું હતું કે જૂના મૂલ્યો તૂટી રહ્યા છે, તેમને આ યહૂદીઓની સફળતા ખૂંચવા લાગી.
કેમ ખૂંચવા લાગી?
ઈર્ષ્યા અને ડર. એમને લાગ્યું કે આ લોકો બહારના છે, એમની વફાદારી દેશ પ્રત્યે નથી પણ પોતાના આંતરરાષ્ટ્રીય સમુદાય પ્રત્યે છે.
અને અહીંથી જ પેલો 19મી સદીના અંતમાં આધુનિક, રાજકીય અને વંશીય એન્ટીસેમિટિઝમનો જન્મ થાય છે. આ નવી નફરતનો એક ચોક્કસ રોલ હતો નહીં? સમાજમાં જે અશાંતિ અને ભય હતો, એનો ફાયદો ઉઠાવી લોકોને કાલ્પનિક દુશ્મન સામે એક કરવાનો.
બરાબર.
અને એના માટે કેટલાક હથિયારો વપરાયા.
કયા હથિયારો? એક હતું કહેવાતું વંશીય વિજ્ઞાન, સ્યુડોસાયન્સ. તે સમયે ડાર્વિનના સિદ્ધાંતોનો ખોટો અર્થ કાઢીને સામાજિક ડાર્વિનવાદ, આર્યન શ્રેષ્ઠતા જેવા વિચારો ફેલાવવામાં આવ્યા.
અચ્છા.
અને એનો ઉપયોગ કરીને યહૂદીઓને જૈવિક રીતે હલકી, ખતરનાક અને સમાજ માટે નુકસાનકારક જાતિ તરીકે રજૂ કરાયા. જાણે એમના લોહીમાં જ ખરાબી હોય.
બીજું હથિયાર કયું હતું?
બીજું હતું આર્થિક બલીનો બકરો બનાવવાનો.
અને ગજબની વાત એ છે કે યહૂદીઓ પર બંને બાજુથી આરોપ લાગ્યા.
બંને બાજુથી મતલબ?
મતલબ કે તેમને આંતરરાષ્ટ્રીય મૂડીવાદના સૂત્રધાર પણ ગણવામાં આવ્યા, મોટા બેન્કરો, ફાઇનાન્સર્સ, રોથચાઇલ્ડ પરિવાર વગેરે.
હા,
અને સાથે સાથે તેમને ક્રાંતિકારી સમાજવાદ અને સામ્યવાદના પ્રણેતા પણ ગણવામાં આવ્યા. કાર્લ માર્ક્સ જેવા વિચારકો પણ યહૂદી હતા.
આ તો બહુ વિચિત્ર કહેવાય.
હાસ્તો, અને જ ઓગસ્ટ બેબેલ નામના સમાજવાદીએ મૂર્ખાઓનો સમાજવાદ કહ્યો હતો. મતલબ કે જટિલ આર્થિક સમસ્યાઓ સમજવાને બદલે બધો દોષ યહૂદીઓ પર ઢોળી દેવાનો. આનો ગોલ સ્પષ્ટ હતો, લોકોના ગુસ્સાને સાચી દિશામાંથી ભટકાવી દેવો.
ત્રીજું તત્વ હતું ઉગ્ર રાષ્ટ્રવાદ. એ સમયે યુરોપમાં રાષ્ટ્ર રાજ્યો બની રહ્યા હતા. આપણે અને તેઓની ભાવના બહુ પ્રબળ હતી.
હા,
યહૂદીઓને મૂળ વગરના કોસ્મોપોલિટન રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર ગણવામાં આવ્યા. જાણે તેઓ ક્યારે પોતાના દેશ પ્રત્યે પૂરા વફાદાર ન હોઈ શકે, રાષ્ટ્રીય એકતા માટે ખતરો છે એમ.
બરાબર. અને ચોથું, જે કદાચ સૌથી વધુ ઝેરી હતું, તે હતું ષડયંત્ર સિદ્ધાંતો,
કન્સ્પિરસી થિયરીઝ.
હા, આમાં પેલું ધ પ્રોટોકોલ્સ ઓફ ધ એલ્ડર્સ ઓફ ઝિયોન નામનું એક બનાવટી ખોટું પુસ્તક બહુ પ્રખ્યાત થયું.
એમાં શું હતું?
એમાં એવું દર્શાવાયું હતું કે દુનિયાભરના યહૂદી નેતાઓ ગુપ્ત રીતે મળીને આખી દુનિયા પર કબજો જમાવવાની યોજના બનાવી રહ્યા છે. ભલે આ સદંતર જુઠ્ઠાણું હતું, પણ એણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું. એનો ગોલ સ્પષ્ટ હતો, લોકોમાં ભય અને નફરત ફેલાવીને યહૂદીઓ વિરુદ્ધ ઉશ્કેરવાનો.
અને આ બધી વિચારધારાઓનું ભયાનક પરિણામ આપણે હોલોકોસ્ટમાં જોયું. પુસ્તક બતાવે છે કે આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી.
ના, બિલકુલ નહીં. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર, ત્યાર પછીની આર્થિક મંદી, રાજકીય અસ્થિરતા, આ બધાએ નાઝીઓ જેવી ઉગ્રવાદી વિચારધારા માટે ફળદ્રુપ જમીન તૈયાર કરી.
અને હિટલરે આ એન્ટીસેમિટિઝમના બધા જ તત્વોને ભેગા કરી તેને અત્યંત ક્રૂર અને વ્યાપક બનાવી દીધા.
હા, હિટલર માટે યહૂદીઓ માત્ર દુશ્મન નહોતા, તે તેમને વંશીય જીવાણુ ગણતો હતો. જાણે કોઈ રોગના જંતુ હોય જે જર્મન આર્યન જાતિની શુદ્ધતાને નષ્ટ કરી દેશે.
એટલે
આ વિચારધારા પ્રમાણે તેમનો સંપૂર્ણ નાશ કરવો એક જરૂરી અને જાણે સ્વચ્છતા અભિયાન જેવું કામ હતું. ફાઇનલ સોલ્યુશન, આ વિચારધારાનો તાર્કિક અંત હતો, તેનો અંતિમ ગોલ.
ભયાનક. હોલોકોસ્ટ પછી આવી ખુલ્લેઆમ વંશીય વાતો કરવી પશ્ચિમી દેશોમાં શરમજનક બની ગઈ. પણ શું એન્ટીસેમિટિઝમ ખતમ થઈ ગયો? બેલર શું કહે છે?
બેલર કહે છે, ના, એ ખતમ નથી થયું. એના સ્વરૂપો બદલાયા છે.
કેવી રીતે?
જેમ કે સોવિયત સંઘમાં તે એન્ટી કોસ્મોપોલિટનિઝમના નામે ચાલ્યું. અરબ દેશોમાં યુરોપિયન એન્ટીસેમિટિક વિચારો, ખાસ કરીને પેલું પ્રોટોકોલ્સ, ઇઝરાયલ વિરોધી ભાવના સાથે ભળી ગયા. આનાથી પેલો મુદ્દો ઊભો થયો, એન્ટી ઝિયોનિઝમ, એટલે કે ઇઝરાયલ રાજ્યનો વિરોધ અને એન્ટીસેમિટિઝમ વચ્ચે શું સંબંધ છે? આ બહુ જ જટિલ અને સંવેદનશીલ મુદ્દો બન્યો.
અહીં બેલર બહુ મહત્વની વાત કરે છે, નહીં? તેઓ કહે છે કે ઇઝરાયલ સરકારની નીતિઓની ટીકા કરવી એ પોતે એન્ટીસેમિટિઝમ નથી. દરેક દેશની ટીકા થઈ શકે છે, એ લોકશાહીનો ભાગ છે.
બરાબર.
પણ જો એ ટીકામાં જૂના એન્ટીસેમિટિક વિચારોનો ઉપયોગ થતો હોય, જેમ કે યહૂદીઓ દુનિયા પર રાજ કરે છે, તેઓ લોભી છે, ક્રૂર છે, ષડયંત્રકારી છે વગેરે, અથવા જો યહૂદીઓના સ્વનિર્ધારણના અધિકારને જ નકારવામાં આવતો હોય,
અથવા જો દુનિયાભરના બધા જ યહૂદીઓને ઇઝરાયલ સરકારના કાર્યો માટે સામૂહિક રીતે જવાબદાર ઠેરવવામાં આવતા હોય,
હા, તો પછી તે ટીકા એન્ટીસેમિટિઝમની હદમાં આવી જાય છે. આ ભેદ સમજવો જરૂરી છે.
આ સિવાય હોલોકોસ્ટનો ઇન્કાર કરવો એ પણ એનું એક આધુનિક સ્વરૂપ છે. અને આજે પણ આપણે યુરોપ અને અમેરિકામાં ઘણા દૂર જમડેલી રાજકીય જૂથોમાં તેનો પુનઉદ્ભવ જોઈ રહ્યા છીએ.
એટલે કહેવાનો મતલબ કે આ વિચારધારા મરી નથી, ફક્ત નવા કપડાં પહેરીને પાછી આવી શકે છે.
બરાબર. એટલે સતર્ક રહેવું જરૂરી છે.
તો આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશા કે થીમ તારવી શકીએ? પહેલો અને કદાચ સૌથી અગત્યનું, જે તમે વારંવાર કહ્યો, એન્ટીસિમિટિઝમ એ આધુનિકતાની જ એક પેદાશ છે.
હા, એ કોઈ જૂની અપરિવર્તનશીલ નફરત નથી, પણ 19મી-20મી સદીના પડકારો અને સંકટોનો સામનો કરવા માટે ઘડવામાં આવેલી એક રાજકીય વિચારધારા છે. એનો રોલ જ આધુનિક સમસ્યાઓનો સરળ પણ ખોટો ઉકેલ આપવાનો હતો.
બીજો મુખ્ય સંદેશ, ધાર્મિક વિરોધ એન્ટીજુડાઇઝમ થી વંશીય નફરત એન્ટીસેમિટિઝમમાં થયેલો ફેરફાર નિર્ણાયક હતો.
બિલકુલ. કારણ કે જ્યારે નફરત ધર્મ આધારિત હતી ત્યારે સૈદ્ધાંતિક રીતે ધર્માંતરણનો એક ભલે મુશ્કેલ વિકલ્પ હતો, પણ જ્યારે તે લોહી કે જાતિ આધારિત બની ત્યારે છટકી જવાનો કોઈ રસ્તો જ ન રહ્યો. આ વૈચારિક બદલાવ જ નરસંહારને એમ કે વિચારવા યોગ્ય બનાવ્યો.
ત્રીજું, યહૂદીઓ અંતિમ બલીનો બકરો બન્યા. એ વાત મને બહુ નવાઈની લાગી કે એમના પર પરસ્પર વિરોધી આરોપો પણ લાગ્યા, મૂડીવાદી પણ અને સામ્યવાદી પણ.
હા, આ એની ખાસિયત હતી. આનાથી સમાજના લગભગ દરેક વર્ગને, ગરીબ અમીર જમણેરી ડાબેરી બધાને તેમનામાં પોતાનો દુશ્મન દેખાયો, એક અનુકૂળ દુશ્મન.
ચોથું, તેનો ઉગ્ર રાષ્ટ્રવાદ સાથે ગાઢ સહજીવી સંબંધ હતો. વંશીય શુદ્ધતા પર આધારિત રાષ્ટ્રવાદે યહૂદીઓને બહારના અને અવિશ્વાસુ ગણ્યા.
બરાબર, તેમનો રોલ રાષ્ટ્રીય એકતામાં અવરોધરૂપ બનવાનો નક્કી કરાયો. આ વિચારધારાએ રાષ્ટ્રવાદને વધુ ઝેરી બનાવ્યો અને રાષ્ટ્રવાદે આ વિચારધારાને બળ પૂરું પાડ્યું, એકબીજાને પોષ્યા.
અને પાંચમું, ષડયંત્ર સિદ્ધાંતોની અમ્મીર શક્તિ. આધુનિક એન્ટીસેમિટિઝમ ખાલી અણગમો નથી, તે એક આખી દુનિયાને સમજાવવાની રીત છે કે દુનિયાની બધી ખરાબી પાછળ એક ગુપ્ત યહૂદી હાથ છે.
હા, અને પેલા પ્રોટોકોલ્સ જેવા ખોટા દસ્તાવેજોએ આ માન્યતાને ખૂબ ફેલાવી. તેનો ગોલ જ લોકોમાં ડર અને અવિશ્વાસ પેદા કરવાનો હતો, જેથી તેઓ સરળતાથી યહૂદીઓ વિરુદ્ધ થઈ જાય.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે મનમાં રહી જાય એવા છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર ફરી નજર કરીએ જે આ થીમ્સને વધુ સ્પષ્ટ કરે છે.
ચોક્કસ.
જેમ કે આ એક વિચારનો સાર, એન્ટીસેમિટિઝમને સદીઓ જૂની નફરત તરીકે નહીં પણ એક આધુનિક રાજકીય વિચારધારા તરીકે સમજવું જોઈએ, જે આધુનિક યુગના સંકટોને સમજાવવા માટે એક સાંસ્કૃતિક કોડ કે ચાવી પૂરી પાડે છે.
એટલે કે તે દુનિયાની ઘટનાઓને એક ચોક્કસ રીતે જોવા અને સમજવાનું માળખું આપે છે, બધી બાબતોને એ ચશ્માથી જોવાની.
બરાબર.
અને પેલું બીજો મહત્વનો મુદ્દો જે આપણે ચર્ચ્યો, મુખ્ય ફેરફાર એ હતો કે વિરોધ યહૂદીઓ શું માને છે ધર્મમાંથી, યહૂદીઓ શું છે જાતિ તરફ વળ્યો. એકમાંથી ધર્માંતરણથી બચી શકાય, બીજામાંથી માત્ર મૃત્યુથી.
આ વાક્ય ખરેખર હચમચાવી દે એવું છે. વંશીય નફરતની ભયાનકતા આટલી સ્પષ્ટ રીતે રજૂ કરે છે.
હા,
પેલો શબ્દસમૂહ પણ યાદ રાખવા જેવો છે, મૂર્ખાઓનો સમાજવાદ.
હા, એ બતાવે છે કે કેવી રીતે જટિલ સામાજિક આર્થિક મુદ્દાઓનું વિશ્લેષણ કરવાને બદલે સરળતાથી કોઈ એક જૂથ પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે.
એક પ્રકારની બૌદ્ધિક આળસ કહી શકાય, જે ખતરનાક બની શકે છે.
બરાબર.
અને અંતે પેલો વિરોધાભાસ. યહૂદીઓને મુક્તિ આપવાનો હેતુ યહૂદી સમસ્યા હલ કરવાનો હતો, પણ તેનાથી ઉલટું આધુનિક યહૂદી પ્રશ્ન પેદા થયો. નાગરિક બનવાથી તેઓ સ્પર્ધામાં આવ્યા અને તેમની સફળતા જ તેમને નિશાન બનાવવાનું કારણ બની.
આ બતાવે છે કે ઇતિહાસ કેવી રીતે અણધાર્યા વળાંકો લઈ શકે છે અને સારા ઇરાદાઓના પણ ખરાબ પરિણામો આવી શકે છે.
ચોક્કસ. તો આ બધી ચર્ચાનો આજના સમયમાં શું અર્થ? શું આ પુસ્તકના વિચારો આપણને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? મને લાગે છે કે ઘણો ઉપયોગી થઈ શકે છે.
કઈ રીતે?
સૌથી પહેલું તો તે આપણને રાજકારણમાં અને સમાજમાં બલીનો બકરો બનાવવાની જે વૃત્તિ છે તેને ઓળખતા શીખવે છે. જ્યારે પણ કોઈ નેતા કે જૂથ દેશની મોટી સમસ્યાઓ, ગરીબી, બેરોજગારી, મોંઘવારી માટે કોઈ એક લઘુમતી સમુદાયને જવાબદાર ઠેરવે, ત્યારે આપણા મનમાં એલાર્મ વાગવું જોઈએ.
સાચી વાત છે. બીજું, તે આપણને ષડયંત્ર સિદ્ધાંતો, કન્સ્પિરેસી થિયરીઝ સામે સાવચેત રહેવાનું શીખવે છે. આપણે જોયું કે પ્રોટોકોલ્સ જેવી એક બનાવટી વાત પણ કેટલી મોટી તબાહી લાવી શકે છે.
હા, અને આજે તો વોટ્સએપ અને સોશિયલ મીડિયાનો જમાનો છે.
બરાબર. એટલે કોઈ પણ સનસનીખેજ માહિતી, ખાસ કરીને જે કોઈ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવતી હોય, તેને ફોરવર્ડ કરતા પહેલા હજાર વાર વિચારવું જોઈએ, એની સત્યતા ચકાસવી જોઈએ અને એના પાછળનો સંભવિત ગોલ શું હોઈ શકે તે વિચારવું જોઈએ.
ત્રીજું, ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ જેવા જટિલ અને ભાવનાત્મક મુદ્દાઓ પર વાત કરતી વખતે આ પુસ્તક આપણને પહેલો ભેદ સમજવામાં મદદ કરે છે. ઇઝરાયેલ સરકારની નીતિઓની વાજબી ટીકા અને યહૂદી વિરોધ વચ્ચેનો ભેદ.
હા, એ સમજદારી કેળવવી બહુ જરૂરી છે. ગુસ્સામાં કે ભાવનાઓમાં વહી જઈને જૂના પૂર્વગ્રહોને દોહરાવી ન દેવા જોઈએ.
અને છેલ્લે આ પુસ્તક આપણને વંશ, ધર્મ કે ઓળખ આધારિત રાજકારણના જોખમો વિશે ચેતવે છે.
ચોક્કસ, તે યાદ અપાવે છે કે ઇતિહાસ ભૂલાવી દેવાની વસ્તુ નથી, પણ તેમાંથી શીખવાની વસ્તુ છે. ભૂતકાળની ભૂલો સમજવી એ ભવિષ્યમાં તેને દોહરાવવાથી બચવા માટે અનિવાર્ય છે.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે સૌથી ખતરનાક નફરત ઘણીવાર કોઈ પ્રાચીન કુદરતી ભાવના નથી હોતી, પણ તે વર્તમાનના રાજકીય હેતુઓ માટે ચોક્કસ રોલ અને ગોલ સાથે કાળજીપૂર્વક ઘડવામાં આવેલો એક આધુનિક વિચાર હોય છે. એન્ટીસેમિટિઝમ એનું ભયાનક ઉદાહરણ છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે વિચારોના વાસ્તવિક અને ભયાનક પરિણામો આવી શકે છે. 19મી સદીના જે બૌદ્ધિક લાગતા વંશીય સિદ્ધાંતો હતા તે છેવટે 20મી સદીના ગેસ ચેમ્બર સુધી દોરી ગયા.
સાચી વાત.
આ યાદ અપાવે છે કે નફરત અને ષડયંત્રના વિચારો ક્યારેય સંપૂર્ણપણે મરતા નથી. તે નવા સ્વરૂપે નવા બહાના હેઠળ પાછા આવી શકે છે, અને એટલે જ આપણે સતત જાગૃત અને વિવેકશીલ રહેવાની જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.